આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્તે શ્રોતા મિત્રો, ભારતના 17મી ફેબ્રુઆરી મંગળવારની રાત્રિ સુધીના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન ગઈકાલથી 3 દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા છે, જેનો પ્રારંભ મુંબઈથી થયો હતો. મહારાષ્ટ્ર લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ મેક્રોન વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે 21 જેટલા મહત્વના કરારો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી, જેની જાહેરાત બંને નેતાઓએ એક સંયુક્ત પ્રેસ વાર્તા સંબોધીને કરી હતી. બાદમાં બંને નેતાઓએ મુંબઈમાં ઇન્ડિયા ફ્રાન્સ ઇનોવેશન ફોરમમાં ભાગ લીધો હતો. ગઈકાલની મંત્રણા બાદ બંને દેશોના સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી તરીકે વધુ મજબૂત કરવા તેઓ સંકલ્પ કરાયો હતો. કર્ણાટકમાં H-125 હેલિકોપ્ટર માટેની એસેમ્બલી લાઇનનું ઉદઘાટન પણ વર્ચ્યુઅલ કરવામાં આવ્યું હતું. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે જૂના કરારોનું નવીનીકરણ કરવા ઉપરાંત ભારતની બેલ અને ફ્રાન્સની સાફરાન કંપની વચ્ચે હેમર મિસાઇલના ભારતમાં ઉત્પાદન માટે સમજૂતી પણ થઈ હતી. સંરક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી વિકસાવવા માટે જોઈન્ટ એડવાન્સ્ડ ટેકનોલોજી ડેવલપમેન્ટ ગ્રુપની રચના કરવામાં આવશે. લિથિયમ જેવા ક્રિટિકલ મિનરલ્સ અને મેટલ્સના ક્ષેત્રમાં સહયોગ માટે સંયુક્ત જાહેરાત થઈ તો બીજી તરફ બંને દેશો વચ્ચે બેવડા કરાર ટાળવા માટેની સમજૂતીમાં સુધારો પણ કરાયો હતો. તેલંગાણામાં ભારત અને ફ્રાન્સની સ્ટાર્ટઅપ કંપનીઓ વચ્ચે ટેકનોલોજી આદાનપ્રદાન માટેનું સેન્ટર ઊભું કરવાના પણ કરાર થયા હતા. ડિજિટલ વિજ્ઞાન, AI અને સ્ટાર્ટઅપમાં પરસ્પર જ્ઞાનનું આદાનપ્રદાન કરવા એક સેન્ટર ઊભું કરવાની દરખાસ્ત થઈ છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન વધારવા માટે સમજૂતી છે તો બીજી તરફ ગ્લોબલ હેલ્થ અને ચેપી રોગોના સંશોધનો માટે પણ સંયુક્ત સેન્ટર સ્થાપવાના કરાર થયા હતા. સૌર અને પવન ઉર્જા જેવા સ્ત્રોત વધારવા માટે જૂના કરારોનું નવીનીકરણ કરવાની યોજના પર પણ ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે ફ્રાન્સ ભારતનું સૌથી જૂનું વ્યૂહાત્મક ભાગીદારોમાંનું એક છે. આજે અમે બંને દેશોના સંબંધોને એક વૈશ્વિક સ્તરે આગળ વધારી રહ્યા છીએ. રાફેલ ફાઇટર જેટની ખરીદ પ્રક્રિયાને આગામી 2 દિવસની મિટિંગ દરમિયાન આખરી રૂપ અપાશે તેમ મનાય છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોનની મુલાકાત લેવા અનિલ કપૂર સહિત બોલિવૂડના કેટલાક કલાકાર પણ ગયા હતા. ભારતમાં વિશ્વની સૌથી મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આશ્ચર્યની વાત એ છે કે AIના 3 માંધાતા ગૂગલના સુંદર પિચાઈ, ઓપન AIના સામ ઓલ્ટમેન અને એન્થ્રોપિકના ડારિયો એમોડેઈની ગેરહાજરી છતાં ભરચક હોલમાં વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં યોજાયેલ આ AI સમિટનો પ્રારંભ કર્યો હતો. આ સમિટ 20મી ફેબ્રુઆરી સુધી ચાલશે. દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ આ AI સમિટમાં પ્રતિનિધિઓ, સ્પીકરો અને મહેમાનોને આવકારવા માટે મોટા બિલબોર્ડ લગાડવામાં આવ્યા છે. AI સમિટના અંતિમ 2 દિવસ 19 અને 20મી ફેબ્રુઆરીના રોજ 20 દેશના વડા પણ ભાગ લેશે, તેમાં ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને બ્રાઝિલના પ્રમુખ લુલા ડી સિલ્વાનો પણ સમાવેશ થાય છે. આ સમિટમાં 3,250 વક્તાઓ અને 500થી પણ વધુ સત્રો હશે. તેમાં AI ઇન્ડિયા ઇમ્પેક્ટ એક્સપોમાં 300થી વધુ સંભવિત સ્ટાર્ટઅપ ભાગ લઈ રહ્યા છે અને બીજા 300 એવા સ્ટાર્ટઅપ છે કે જેઓ આગામી મહિનાની અંદર તેમના આખા અભિયાનને આકાર આપવાના છે. 13 કન્ટ્રી પેવેલિયન પણ તેનો હિસ્સો બન્યા છે. વડાપ્રધાન મોદીએ એક્સપોમાં ભાગ લેનારા સ્ટાર્ટઅપ સાથે સંવાદ કર્યો હતો. આ એક્સપો ગ્લોબલ ટેકનોલોજી ફર્મ્સ, સ્ટાર્ટઅપ્સ, એકેમેડિયા, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા આંતરરાષ્ટ્રીય ભાગીદારોને એક જ પ્લેટફોર્મ પર લાવે છે. આ સમિટ અને એક્સપો કુલ 70,000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં ફેલાયું છે. AI સમિટના ઉદઘાટન સાથે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે AIને ખુલ્લી છૂટ આપવામાં નહીં આવે. ટેકનોલોજીની સાથે સાથે કાયદાકીય રીતે મજબૂત અને ટેકનોલોજીકલ સુરક્ષા માળખું પણ બનાવાશે, તેમ પણ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. સર્જકો, બાળકોની સલામતી અને સામાજિક વિશ્વાસને સર્વોપરિતા આપવામાં આવશે તે AIનું હાર્દ રહેશે. AI માનવ જગત માટે આશીર્વાદ સમાન બને અને રોજગારી પર ફટકો ન પહોંચાડે તેવો અભિગમ રાખવા વિશ્વના AI નિષ્ણાતોને આ સમિટ દ્વારા સંદેશો આપવામાં આવશે, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. પર્યાવરણની સુરક્ષા માટેની સંસ્થા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની 6 સભ્યોની સ્પેશિયલ બેન્ચે અંદાજે 81,000 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની આગેવાની હેઠળની આ બેન્ચે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરીમાં દખલ કરવાનું કોઈ નક્કર કારણ અમને જણાતું નથી, કારણ કે તેમાં પર્યાવરણની સુરક્ષા માટે પૂરતા ઉપાયો કરવામાં આવ્યા છે. ટ્રિબ્યુનલે પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્વને સ્વીકારતા સમતોલ અને વ્યવહારુ અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ બંદર, ટાઉનશીપ, સિવિલ અને મિલિટરી એરપોર્ટ તેમજ 450 મેગાવોટનો ગેસ અને સોલર પાવર પ્લાન્ટ બનાવવાની સરકારની યોજના છે. આ મેગા પ્રોજેક્ટ કુલ 166 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાંથી 130 ચોરસ કિલોમીટર જંગલની જમીનનો ઉપયોગ થશે અને તેના કારણે અંદાજે 10 લાખ વૃક્ષો કાપવામાં આવશે. કેન્દ્ર સરકારે સ્થાનિક નિકોબારી સમુદાયના વિરોધ અને પર્યાવરણને નુકસાન થનારા જે પણ ચિંતા કરે છે તેઓને આ પ્રોજેક્ટ અંગે સમજાવ્યા હતા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું છે કે લેધરબેક, કાચબા, નિકોબાર, મેગાપોડ અને ખારા પાણીના મગર જેવા જીવોના સંરક્ષણ માટે સરકારે ખાસ શરતોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત ટાપુના રેતાળ બીચ અને કિનારાને નુકસાન ન પહોંચે તેની ખાતરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે, કારણ કે આ વિસ્તારો કાળક્રમે કાચબાઓ અને પક્ષીઓ માટે આવાસ બનાવવાના મુખ્ય સ્થળો છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્વનો છે. ગ્રેટ નિકોબાર ટાપુ દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગ એવા મલક્કાની સામુદ્ર ધુનીની અત્યંત નજીક છે, જેનાથી ભારતની વૈશ્વિક પુરવઠા સિસ્ટમ વધુ બુલંદ બનશે. લશ્કરી દ્રષ્ટિકોણથી પણ આ સ્થળ અત્યંત મહત્વનું છે, કારણ કે અહીંથી હિન્દ મહાસાગરમાં ચીની જહાજો અને સબમરીન પર ચાંપતી નજર રાખી શકાશે. કોઈપણ કુદરતી આપત્તિ કે યુદ્ધ જેવી સ્થિતિમાં આ સ્થળ ભારતને પ્રચંડ શક્તિ આપશે અને દુશ્મન પર વળતો હુમલો કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે. સુપ્રીમ કોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધી રહેલા દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે વકીલો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરાતી અરજીઓ અને તેમાં ટાંકવામાં આવતા સંદર્ભો અંગે અત્યંત નારાજગી વ્યક્ત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે એઆઈ દ્વારા તૈયાર અરજીઓમાં એવા કેસના ઉલ્લેખ જોવા મળ્યા છે જેનું અસ્તિત્વ જ નથી. આ પ્રકારના નકલી ચુકાદા સાથેના ડ્રાફ્ટ જોઈને સુપ્રીમ કોર્ટે વકીલોને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વકીલો દ્વારા આ પ્રકારનું વલણ અત્યંત ગંભીર અને અયોગ્ય છે. વકીલો એવી કાનૂની દલીલો અને ચુકાદા રજૂ કરી રહ્યા છે જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી, પણ એઆઈ તેને બતાવે છે જે સદંતર ખોટા સંદર્ભ સાથે છે. આ બધા કારણોસર અદાલતો અને જજો પર કામનું ભારણ વધી રહ્યું છે, કારણ કે તેઓને દરેક સંદર્ભની સત્યતા તપાસવી પડે છે. આ અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી વી નાગરત્નાએ એક કિસ્સો ટાંકતા કહ્યું હતું કે તાજેતરમાં મને મર્સી વિરુદ્ધ મેનકાઇન્ડ નામના ચુકાદાનો સંદર્ભ મળ્યો હતો જે સદંતર ખોટો હતો. આવી જ રીતે જસ્ટિસ દીપાંકર દત્તાની કોર્ટમાં પણ અનેક નકલી ચુકાદા રજૂ કરાયા હતા. જસ્ટિસ જોઈ મલ્લા બાગચીએ પણ વકીલોમાં લીગલ ડ્રાફ્ટિંગની સ્કિલ ઘટી રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જૂના જમાનાના દિગ્ગજ વકીલોના સચોટ અને મૌલિક ડ્રાફ્ટિંગને યાદ કર્યા હતા. અગાઉ બોમ્બે હાઈકોર્ટે એઆઈ દ્વારા તૈયાર કરાયેલી અરજી મુદ્દે દંડ ફટકાર્યો હતો, જે દર્શાવે છે કે ન્યાયતંત્રમાં એઆઈનો વગર વિચારીએ કરાતો ઉપયોગ એક પ્રકાર બની ગયો છે. અને છેલ્લે જમ્મુ કાશ્મીરમાં આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સુરક્ષાની વિસ્તૃત સમીક્ષા કર્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળોને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ગત વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલ હુમલાની ઘટના બાદ આ સ્થળો બંધ કરાયા હતા. આ 14 સ્થળોમાં કાશ્મીર વિભાગના 11 અને જમ્મુ વિભાગના 3 પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે. બડગામ જિલ્લો શ્રીનગરના અસ્તાનપોરા, શોપિયાના પીરકી ગલી, ગંદરબલના થાજવાસ, કોકરનાગના દાંડીપોરા, રિયાસી જિલ્લાનો દેવીપિંડી, જ્યારે કાશ્મીર વિભાગના ગુરેસ, અથવાટુ અને બંગુસ તથા જમ્મુ વિભાગના રામબન સ્થિત રામકુંડને બરફ હટ્યા પછી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. તો હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.